તારીખ 24/8/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 423 અને 424 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 164 તારીખ 24/8/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 423 અને 424 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 164
अरे भैया पक्षांतिक्रांत होने वाले को पक्ष तो हो जाता है, करना नहीं पड़ता, लेकिन
हो जाता है।
एने स्वरूप लक्ष्मा आयी है, एने एनी महत्ता अनंती महत्ता भासे छे, एटले एनो पक्ष थई जाए छे, करवो नहीं पड़ता। कृत्रिमता थी कोई पक्ष करे एनो आमां निषेध कर्यो छे। પક્ષ થઈ જવો એક વાત છે, અને પક્ષ કરવાનો ઉદ્દેશ સાંભળીને પક્ષ કરવો એ બીજી વાત છે એમ કહે છે। ઉસે સ્વભાવ રૂચતા હૈ તો સ્વભાવ કા પક્ષ હોઈ જાતા હૈ। સ્વભાવ રૂચે છે તો એને સ્વભાવનો પક્ષ તો જેની રૂચિ હોય એ બાજુનું ખેંચાણ હોય તો બહુ સ્વાભાવિક વાત છે, એમાં કૃત્રિમતા કરવાની જરૂર પડતી નથી। બીજું શું છે કે જેની રૂચિ છે એનું લક્ષ છે, એટલે પક્ષ કરવાનું લક્ષ્ય નથી, પક્ષ કરવાનું લક્ષ્ય નથી, એ તો થઈ જાય છે। लेकिन पक्ष करने तक का ये प्रयोजन थोड़ा है, प्रयोजन तो पूर्णता है, मेघ दर्शन प्रयोजन नहीं, मुनिपणा प्रयोजन नहीं, पूर्णता लक्ष्य है। क्योंकि पक्ष करवो ये तो सम्यक दर्शन पहला नहीं बात है, एटले प्रयोजन थोड़ू है। पर जेने कृत्रिमता से पक्ष थाय छे एने एवी रीते पक्ष थाय छे कि जेने ई जेनु प्रयोजन हो एवी रीते पक्ष करे छे, એ કૃત્રિમતાથી કોઈ કાર્ય નહીં થાય એમ કે એ કૃત્રિમતાથી કોઈ કાર્ય નહીં થાય। એટલે સ્વરૂપના અયથાર્થ નિર્ણયમાં આવો એક પ્રકાર બને છે। 424માં જે વાત દર્શનમાં લીધી છે પ્રકરણ છે સ્વરૂપ નિશ્ચય, એમાં ભૂલથી નિર્ણય થાય છે ત્યારે કેવી રીતે કરે છે, આગળ માટે છે કોઈ નિમિત્ત, આગળ માટ્યા પછી એને એ પણ ખ્યાલમાં આવે છે કે ત્રિકાળીનો પક્ષ કરવો જોઈએ, અનંત ગુણનો માલ તો ત્રિકાળી સ્વરૂપમાં ભરેલો છે એટલે એનો પક્ષ કરવો જોઈએ સમજાણું છે, અને પક્ષ કરે છે તો એ કૃત્રિમતાથી જે કોઈ પક્ષ કરે છે એને યથાર્થ પુરુષાર્થ સ્વસન્મુખતાનો નહીં હોવાથી, પુરુષાર્થ તો એનો પરસન્મુખતાનો હોવાથી એનો જોર પરસન્મુખતામાં વિકલ્પમાં ને રાગમાં ને શબ્દોમાં જાય છે, ભાષામાં જાય છે, આ ભાષા ઉપર જોર જશે, કાંઈ એ સંબંધીનો કોઈ રાગ હશે એના ઉપર જોર જશે, પરસન્મુખતામાં જોર જશે એને સ્વસન્મુખતાનો જોર નહીં આવે, કારણ કે વસ્તુ લક્ષમાં જ આવી નથી, પોતાને ઉદ્દેશ સાંભળ્યો છે માટે કૃત્રિમતાથી પક્ષ કરે છે એ નિર્ણય યથાર્થ નથી એમ કહું, અને એના ફળમાં મોક્ષ માર્ગનો પ્રવેશ પણ થતો નથી। રુચિ પ્રકૃતિ છે, લક્ષ્મી છે, લક્ષ તથા રુચિ પ્રકૃતિ છે, રુચિ પ્રકૃતિ છે એ પછી જે છે જાય છે, રુચિનો વિષય વિચારમાં આવ્યો છે કે સામાન્ય રીતે તત્વ રુચિ વાળો જીવ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, સ્વાધ્યાય કરે છે, પ્રસંગ કરે છે, પણ એ રુચિ વૃદ્ધિગત થઈને પ્રયોગાભ્યાસમાં ન આવે તો એ રુચિની જે મર્યાદા છે તે મર્યાદિત રુચિ પાછી અરુચિ બની જશે, કેમ કે સૂક્ષ્મમાં જાણપણું થઈ ગયા પછી નવું જાણવાનું તો મળતું નથી, જિજ્ઞાસા ઘટે. બીજું તેનું તે વાતની અંદર કથનું મુશ્કેલ પડે, આધાર શું તત્વનો, તેને તે વાતમાં તત્વનો કોઈ આધાર નહીં મળે. એટલે જાણીએ જાણે કાં સંતોષ થાય એને રુચિ મળી પડી જાય. હે, ચિંતાઓ આવે તો રુચિ મળી પડી જાય. અથવા તો એવી રીતે બોલવું તો થોડી રુચિ વૃદ્ધિગત થાય તો સ્વાધ્યાય અને સત્સંગની પ્રવૃત્તિ વધારે, પ્રવૃત્તિનો સમય વધારે, આવું બને છે. પણ જો યથાર્થ રુચિ હોય તો પ્રાપ્તિની ને આત્મકલ્યાણની ભાવના ઉપરથી ઊભી હોય તો એ જીવની રુચિ વૃદ્ધિગત થઈને પ્રયોગમાં પરિણામ વગર રહે જ નહીં. અને પ્રયોગનો વિષય એવો છે કે મારા જેમ જેમ જીવ પ્રયોગ કરે છે તો પ્રયોગનું ફળ રોકડું હોવાથી અને જીવ ભાવભાષણની સમીપ જતો હોવાથી પ્રયોગમાં એમાં રસ વધી જતો. જ્યારે તત્વજ્ઞાનનો અને સત્સંગનો જે રુચિથી અભ્યાસ કરું છું તે રુચિની મર્યાદામાંથી આગળ ન વધે પ્રયોગમાં આવવા તો વળી પાછો એનાથી કામ તો નહીં થાય પણ પાછળ પણ જવાની પછી થોડી પરિસ્થિતિનો અવકાશ ઊભો થઈ જાય, સંભાવના ઊભી થઈ જાય. બહુ બહુ તો કોઈ પ્રવૃત્તિ માટે કહેતો પછી આયુષ કરી શકે. પછી ભાવાંતર થયા પછી શું શુભ તો વધેલું હશે, ભાવાંતર થશે ત્યાં વધારે અનુકૂળ સંજોગોમાં જશે. ત્યાં તો આ સ્મરણમાં પણ નહીં રહે, ભાવના તો સ્મરણમાં રહેવાની નથી, બીજા ભાવ નથી. જાતિ સ્મરણમાં અનેક પ્રસંગો આવે છે, એ તત્વની ધારણા નથી રહેતી ત્યાં કઈ જાતિ સ્મરણમાં. હા, વિસ્મૃત થઈ જાય બધું. જે સત્સંગની ધારણા પર લક્ષી છે એ તો વિસ્મૃત જ થઈ જાય, એ તો સ્મૃતિ સાથે જડાયેલી જાય છે. ના, એમ ખ્યાલ આવે કે ચર્ચા કરતા હતા, ધર્મ ચર્ચા ચાલતી હતી, પણ પોતાની તત્વની ધારણા કેવી હતી એવું કંઈ અંદર બધું ન આવી જાય. કોઈ કોઈ પ્રસંગ આવે, કોઈ કોઈ વાતો આવે એવું બને, અને એ પણ કોક આવે ને કોક ન આવે, બધું આવે એવું કંઈ નથી. એ તો સ્મૃતિનો વિષય, પણ જેટલી ધારણા થઈ હોય એ બધી સ્મૃતિ ન આવે કંઈ જાતિ સ્મરણ. એટલે આ ધારણા છે તો ચાલી જવાની, જો આગળ ન વધો ભાવ પાછળ બાજુ તો આ ધારણા વહી જવાની. કોઈને તો વર્તમાન ભાવમાં પણ રુચિ ચૂકી જાય, એટલે બહુ મર્યાદિત રુચિ છે. તત્વજ્ઞાનના અભ્યાસમાં જે તત્વ રુચિ છે એ ઘણી મર્યાદિત અથવા ઘણી અલ્પ છે એમ કહેવું છે. એ વૃદ્ધિગત થઈને પ્રયોગાભ્યાસમાં આવવું ઘટે છે તો ભાવ રસ કરતા હોય તો પોતાએ રુચિ વૃદ્ધિગત થવી જોઈએ, આત્મજ્ઞાનની ભાવના વૃદ્ધિગત થવી જોઈએ. હા, એ તો પોતાની જરૂરતનો સવાલ છે ને. તમને તરસ લાગે છે તો હવે તરસની ભાવના વધારવી જોઈએ એ કહેવાની ચીજ છે. તરસ તો વધે જ, જે ચીજની જરૂર જરૂર રુચિને જરૂર સાથે સંબંધ છે. તો જે ચીજની જરૂર છે એ મળી નથી તો એની એની તીવ્રતા આવવી જ જોઈએ ને સ્વાભાવિકપણે. મંદતા આવે એનો અર્થ કે જરૂરત બરાબર નથી, જરૂરત છે એ બરાબર નહોતી. એ તો અનંત કાળની ઊંચી જ છે, એ તો ભ્રુના સંસ્કાર છે ને, એટલે એની જાત છે એ નાશ પામે એવી નથી. ભ્રુ જેમ નાશ ન પામે શાશ્વત છે, સંસ્કાર નાશ ન પામે એ બીજ એવું પીડ્યું છે, એને બીજ જ્ઞાન કહે છે. એટલા માટે સંસ્કારને બીજ જ્ઞાન કીધું. એમાંથી વૃક્ષ થઈએ છીએ કૃષ્ણમાંથી, એમ તો કૂટવાના સમય દર્શન સમય જ્ઞાનમાં, અને કેવો જ્ઞાન રૂપે વૃક્ષને આવવાના એ છૂટવાનો પ્રશ્ન. એમાં તો વિસ્મૃતિ થઈ જાય પણ સંસ્કાર ન જાય, એને વિસ્મૃતિ સાથે સંબંધ નથી. સ્મૃતિ વિસ્મૃતિથી પર છે એ સંસ્કારનો વિષય, અને એને કંઈ જરૂર નથી. ગુરુદેવને ક્યાં જાતે સ્મરણ હતું? સંસ્કાર હતા માત્રી થઈ સમજવા માટે દ્રષ્ટાંત લઈએ કે ગુરુદેવને સંસ્કાર પડેલા, અનુભવ નહીં થયેલો. બીજી બેન શ્રીને અનુભવ થયેલો એટલે સંસ્કારથી આગળ ગયેલા, છતાં આયા પામવાનું ગુરુદેવ છે. ગુરુ પોતાની મને શાસ્ત્રથી નથી ભાઈ અમે શકવા યોગ્ય છે, પણ છતાં એમને પ્રકાર એવો ગુરુદેવનો મહિમા પણ ઘણો આવ્યો છે. આના સાથે ગુરુદેવનો મહિમા પણ ઘણો આવ્યો છે. તે વખતે તો જાતે સ્મરણ હતું એટલે પૂર્વ ભાવમાં શું થયું, કોઈ અનુભવ થયો હતો કે સંસ્કાર પીડા કઈ ખબર નથી. એટલે જેમ બીજા મિથ્યા દ્રષ્ટિ નમૂડિયા છે એમ પોતે નમૂડિયા હતા. મૂડી કાંઈ હતી નહીં, એમ જ હતું, હતી તો ખબર નથી. બસ એ ભાવના એ થઈ કે સત્સંગ જોઈએ મારે, સત્સંગ કરાથી માનસી માટે કરાથી ખરે એ બળવાન કરવાનું એ પર્યાય માટે એ વાત અઘરી હતી, છતાં સાહસ કર્યું. ગુરુદેવ યોગ સુધી ભાવના હતી તો ગુરુદેવનું સત્સંગની ભાવના તીવ્ર હતી તો ગુરુદેવનો યોગ થઈ ગયો. જેમ પગારે જેને યોગ સુધી એમને પણ યોગ સુધી એ પહેલાં મને ક્યાં ખબર હતી કાંદો સમય કોણ ને ક્યાં કેમ છે એ કાંઈ ખબર નથી. 15 વર્ષથી 18 વર્ષમાં 3 વર્ષમાં અવારનવાર તત્વ શ્રવણ કરી એવી વખતે ખબર નથી. પાયના તારીખે પૂર્વ સંસ્કારનો સુનાવણ પૂર્વ પામી ગયો એવી કાંઈ ખબર નથી. મારી પાસે કાંઈ નહોતું, મને સર્વસ્વ અમને આપ્યું. શું લાગ્યું એવી વખતે અનુભવમાં કે મારી પાસે કાંઈ નહોતું, મારું સર્વસ્વ અમને આપ્યું. સ્મરણ છે બધો ખ્યાલ આવ્યો, પણ લાગણી થઈ તો કાંઈ ભૂસાઈ ન જાય એવી વાત છે. જીવને બધાને પોતાને કાંઈ ખબર નથી હતી કે મને હું પૂર્વ ભાવમાં સંસ્કાર લઈને આવ્યો છું માટે મને વાંધો નહીં આવે એવું કંઈ નથી. એ તો પોતે પુરુષાર્થ ઉપાડે છે. પુરુષાર્થ તો પુરુષાર્થ વગર તો પ્રાપ્તિ નથી થતી, પુરુષાર્થ તો ઉપાડે છે. પુરુષાર્થથી પ્રાપ્તિ થઈ જાય છે, પછી મેળ મેળવવા માટે બધું વિચારવામાં આવે છે. બધું સંસ્કાર હતા આમ હતું, પૂર્વ ભાવમાં આમ હતું, વર્તમાન પુરુષાર્થ જોતા છે. કરોડો પુરુષાર્થ જેને કહેવાય કહેતા હતા એ દિવસોમાં જયારે મમુક્ષુ ઓછા હતા ત્યારે એમના સત્સંગમાં કોઈ બહેનો જતા એને એમ કહેતા ભાઈઓ માટે સત્સંગ કરતા કરોડો પુરુષાર્થ કરો. અમે કરોડો પુરુષાર્થ કરીને એના કરોડો પુરુષાર્થ કરીએ પક્ષો તમારે એમ કહેતા. એનો પછી વિચાર આવ્યો, કોઈ તો સામેલા હતા સંસ્કાર લઈને આવ્યા હતા. કોઈ કરોડો પુરુષાર્થની વાત કરે છે એનો અર્થ કે જેટલી વાર તમે હનુ જોવા લેવા જાઓ એટલી વાર પૈસા તમારે દેવા પડે. તમે ભૂતકાળમાં હનુ લેવા ગયા તેથી પુરુષાર્થમાં પુરુષાર્થ ખર્ચો આપી દેતા, પાછું એ હનુ ખોવાઈ ગયું ખરીને તમે હનુ લેવા ગયા તો બીજી વાર પૈસા દેવા પડે. બરાબર, 5 તોલાના આટલા 4000 નો તોલો 2000 દેવા પડે. કે થોડી નાખ્યું હતું કે બીજા પાંચ સો ના લેવા જાય, બીજા લઈ જાય વાત કરી ત્યારે મેં વાત સામે જ કરી હતી. બીજું આમ છે, આવો પુરુષાર્થ છે, તો પછી એનો અર્થ એમ થયો કે જેટલી વાર હમ લેવા જાવ એટલી વાર તમારે પૈસા દેવાના, મફત હમું નહીં મળે ત્યાં, જેટલી વાર મફત હમું મળવાનું નથી. ચિંતન તો પહેલે હોતા હે ને, આ પહેલે જે શબ્દ વાપરે છે ને એનો નિષેધ કરે છે. બહાર જાય છે, વજન જાય છે. અરે ભાઈ, પહેલે પીછે કઈ બાત નહીં, પહેલા પીછા ની વાત રહેવા દીધું. ચિંતન થઈ જાય બીજી વાત છે, પહેલા પહેલા ની વાત રહેવા દીધું. નહી પહેલા હું ત્યાં છે, ચિંતન પહેલા નથી, હું પહેલો. ચિંતન હો લેકિન પહેલે કહેને છે તો ઉસ પર વજન આ જાતા, વજન આવે ત્યાં અભિપ્રાય ઘડાય, જ્યાં વજન આપે આવે ત્યાં અભિપ્રાય ઘડાય. સૂક્ષ્મતાથી અભિપ્રાયનો વિષય કાંપે છે. ચર્ચા કરનાર તો બધા તત્વના અભ્યાસી મુમુક્ષુ ભાઈઓ બહેનો આવેલા છે, અને એ તત્વજ્ઞાનની ચર્ચામાં એ અભિપ્રાયને પકડીને કેવી રીતે ઉત્તર આપે છે. પહેલાં આત્માનું ચિંતન તો કરવું નહીં, તો પહેલાં પહેલાંની વાત મૂકી દીધી છે. અહીંયા ભૂલ થાય છે, આત્મચિંતન કરવામાં પણ આ અભિપ્રાય ની ભૂલ છે. શું સુષમતા છે પકડે છે. ચિંતન આદિ છે, આગે બઢતા જાતા હૈ, એસા કહેને મેં આતા હૈ. શું કે પહેલે લક્ષ્ય યથાર્થ ગયા હૈ, એનું લક્ષ્ય યથાર્થ થયું છે, એને સ્વરૂપ ચિંતન ચાલે છે, અને એ સ્વરૂપ ચિંતન કરતાં કરતાં આગળ વધતો જાય છે. તો ઇસકા ચિંતન ચલતા હૈ, લેકિન ઇસકા ચિંતન આદિ કા ભી નિષેધ કરતે કરતે આગે બઢતા હૈ. વિકલ્પનો નિષેધ કરે છે, ચિંતનનો વિચારનો નિષેધ કરે છે. જ્ઞાનનો જ્ઞાન સ્વરૂપ છે તો રાગનો એમાં નિષેધ આવે ને, તો ચિંતન એટલે ચિંતનમાં રહેલા રાગ, રાગનો ભાગનો નિષેધ છે, રાગનો ભાગ છે એનો નિષેધ છે. સ્વરૂપ લક્ષનો નિષેધ નથી, એ જ્ઞાનનો પર્યાય છે. આના ઉપર સ્પષ્ટીકરણ આવ્યું. સ્વરૂપ લક્ષ્ય કે બિના કે ચિંતન મે, ચિંતન પર વજન રહેતા હૈ, ચિંતન કી મુખ્યતા રહેતી હૈ, સો યથાર્થ. ચિંતન બે પ્રકારે થાય, એક સ્વરૂપ લક્ષ પૂર્વક થાય, અને એક સ્વરૂપ લક્ષ્યનો અભાવ હોય તો પણ માણસ આત્માનું ચિંતન કરે. તો કે સ્વરૂપ લક્ષ વિનાનું ચિંતન છે, એમાં તો ચિંતનની ક્રિયા ઉપર મુખ્યતા થયા વગર રહેશે નહીં, સહેજે સહેજે આવી જશે, એનું વજન રહેશે એના ઉપર. તો પહેલાં તો ચિંતન કરવું જોઈએ ને, એટલા માટે હું ચિંતન કરું છું. પહેલાં ચિંતન તો કરવું જ જોઈએ ને, પહેલાં ચિંતન તો કરવું જ જોઈએ ને. સ્વરૂપ લક્ષ હોને પર ઇસકા ચિંતન સહજ ચલતા હૈ. સ્વરૂપ લક્ષ હોવાથી શું છે કે સ્વરૂપ ઉપર વજન છે, અને જેના ઉપર વજન હોય એનું ચિંતન તો સહેજે ચાલે, કરવું પડે નહીં, કર્તૃત્વ ન આવે, વજન ન આવે. એટલે સ્વરૂપ લક્ષ હોને પર ઇસકા ચિંતન સહજ ચલતા હૈ, ઇસકા એટલે સ્વરૂપ કા. જો ચિંતન કે અભાવ સ્વરૂપ હૈ, લક્ષ છે જે સ્વરૂપ છે, જેનું લક્ષ જેનું ચિંતન ચાલે છે, એ કેવું છે સ્વરૂપ, કે સ્વરૂપ પોતે ચિંતનના અભાવ સ્વરૂપ હોય છે. સ્વરૂપ લક્ષ્ય જે ચિંતન ચાલે છે, એ સ્વરૂપ પોતે ચિંતનના અભાવ સ્વરૂપે છે. અથવા ચિંતન કે કાળ મેં લક્ષ્ય કે પ્રતિ જોર રહેને છે આગે બઢના હોતા હૈ, ચિંતનના કાળમાં સ્વરૂપ ઉપર જોર હોવાથી એ આગળ સ્વરૂપ બાજુ આગળ વધે છે, અને ચિંતનનો નિષેધ આવે છે, કેમ કે સ્વરૂપમાં ચિંતન નથી. અતએવ આગે બઢને મેં કેવલ ચિંતન કા કારણ નહીં હૈ, આગે બઢને મેં તો સ્વરૂપ લક્ષ્ય છે, જોર ચલતા હૈ, પુરુષાર્થ ચલતા હૈ, સ્વરૂપ પ્રતિ પ્રસન્નતા કા इससे आगे बढ़ता है, चिंतन से आगे नहीं बढ़ता। थोड़ा कागज हमने करी दीदी से चुम्मालीस माँ करी थी, जो निरिकल्प ध्यान के पहले अनेक प्रकार का चिंतन घंटों तक चले, फिर भी वह निर्विकल्पता का कारण नहीं है। आप ज्ञानी को भी दूसरे सो ज्ञानी ने पर निर्विकल्प उपयोग था, ये पहला स्वरूप चिंतन चले ध्यान में बैसे चारे वह तो अटकाव है, चिंतन छते अटकाव। निर्विकल्पता तो अंदर में उग्र अवलंबन से ही होती है, पुरुषार्थ में उग्रता थी निर्विकल्पता था, विचार रूप ध्यान तो रुकावट है, होता है आ जाता है लेकिन वह अवलंबन नहीं है, ना ऊपर जोर में थे। अवलंबन तो अंदर में लिया हुआ है, अंदर में जो परिणति अवलंबन लिधु है उसमें ही उग्रता होने पर निर्विकल्पता होती है। यदि अटकाव रूप विचार आदि को कारण माना जाए तो विचार से छुटकर अंदर आ नहीं सकते, ये कारण माने तो इन्हें पकड़ ले सही साध्य थे जिससे जो रहना ऊपर जा सकते, इन्हें अटकाव मानने पर अंदर आ सकते हैं। मंद शक्तिवश पर्याय में अनेक तरह का विचार चलता है, जब पुरुषार्थ मंद हो त्यारे अनेक प्रकार का विचार चले, उसमें उल्लास भी होता है किंतु चिंतन आदि का कारण नहीं है, चिंतन तो होता ही है। आज तो चुम्बालीस अपने स्पष्टीकरण में दीदू तो चिंतन चाले एक बात है, पर लक्ष्य क्या है एना पर मूल्यांकन करव जीए। स्वरूप चिंतन न मूल्यांकन करते वक्त लक्ष्य को पर आत्मलक्ष्य है कि आत्मा लक्ष्य नहीं, आ बात पर आधारित है चिंतन की किंमत। जो भावभाषण न थू हो तो आत्मकल्याण पूर्णता लक्ष्य होइए, अने पूर्णता लक्ष्य थे पीछे आगे स्वरूप लक्ष्य थे चिंतन चालत हो तो कुछ एक लक्ष्य तो होव जीए, नहीं तो लक्ष्य वगर बाण एवं जो चिंतन ये बिल्कुल कार्य करे तो पर्याय वजन चाली जैसे पर्याय बुद्धि दृढ़ थी जैसे एक प्रकार में नहीं लगे। एक लक्ष्य चिंतन चालू जीए तो स्वरूप चिंतन मूल्यांकन लक्ष्य क्या है
परम कृपाणु जय हो जय।